એકત્રના શ્રુતિ સંવાદના આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે વાત કરવાના છીએ કળા વિશે, ખાસ કરીને પ્રમોદ કુમાર પટેલના પુસ્તક તત્વ સંદર્ભમાં, જે અર્ન્સ્ટ કિસિરરના લેખનો અનુવાદ છે, તેના પર. એટલે આ ચર્ચા સૌંદર્ય મીમાંસા અને થોડી તત્વજ્ઞાનની દુનિયામાં જશે.
હા, બરાબર.
આપણો મુખ્ય હેતુએ એ સમજવાનો છે કે કેસિરર કળાને કઈ રીતે જુએ છે, મતલબ કે કળા શું છે, એનું કામ શું છે, અને જે જ્ઞાનના બીજા સ્વરૂપો છે જેમ કે વિજ્ઞાન, એનાથી એ કઈ રીતે અલગ પડે છે. તો ચાલો શરૂ કરીએ આ રસપ્રદ વાતચીત. કળા કે કોઈ સુંદર વસ્તુનો અનુભવ આપણને કેટલો સહેજ લાગે, નહીં બસ જોયું અને ગમી ગયું?
હા, એવું જ લાગે.
પણ ફિલોસોફીની રીતે જોઈએ તો આ બહુ શું કહેવાય, ગૂંચવાડા ભર્યો વિષય રહ્યો છે વર્ષોથી. કાંટ પહેલાં તો જાણે કળાને કોઈ પોતાની ઓળખ જ નહોતી. ક્યારેક તર્કના નિયમોમાં બંધાય, ક્યારેક નીતિશાસ્ત્રના.
બિલકુલ સાચી વાત. અને કાંટે એમના ક્રિટિક ઓફ જજમેન્ટમાં પહેલીવાર એમ કહી શકાય કે ભારપૂર્વક કળાની સ્વાયત્તતા સ્થાપિત કરી. એ પહેલાં, જેમ તમે કહો, કળા કાં તો જ્ઞાનનું થોડું ઉતરતું સ્વરૂપ ગણાતી. બોમગાર્ટને પણ એમ જ કહ્યું હતું ને?
હા, બોમગાર્ટના એસ્થેટિકામાં પણ એને તર્કથી નીચે જ ગણી હતી, અથવા તો એને નૈતિક સત્યો સમજાવવાનું એક રૂપક, એક સાધન માત્ર ગણવામાં આવતી. એનું પોતાનું આગવું મૂલ્ય નહોતું સ્વીકારાતું.
તો જો કળા સ્વાયત્ત છે, તો પછી સવામ એ થાય કે એનું કામ શું? અને અહીંયા પેલી બે મુખ્ય વિચારધારાઓ આવે છે, ખરું ને?
એક જે કહે છે કે કળા વાસ્તવિકતાની નકલ છે,
અને બીજી કહે છે કે તે કલાકારની લાગણીઓની અભિવ્યક્તિ છે.
બરાબર.
હા, તો શરૂઆત થઈ અનુકરણવાદથી, ગ્રીકમાં જેને મિમેસિસ કહે છે. એરિસ્ટોટલ જેવા મોટા ગજાના વિચારક માનતા કે અનુકરણ કરવું, નકલ કરવી એ મનુષ્યનો એકદમ મૂળભૂત સ્વભાવ છે, અને એનાથી જ્ઞાન મળે, આનંદ મળે.
રસપ્રદ વાત એ છે કે એમણે એમ પણ કહ્યું કે ખરાબ કે અપ્રિય વસ્તુઓના અનુકરણમાં પણ આનંદ આવે છે.
હા, કારણ કે એનાથી કંઈક શીખવા મળે છે, કંઈક સમજવા મળે છે. એમના મતે ચિત્ર હોય, સંગીત હોય, નૃત્ય હોય, બધું જ એક પ્રકારનું અનુકરણ જ છે.
અને આ વિચાર તો બહુ લાંબો સમય ચાલ્યો. પેલું સૂત્ર હતું ને, ઉટ પિક્ટુરા પોએસિસ.
હા, હોરેસનું, જેવું ચિત્ર તેવું કાવ્ય. અને સિમોનેટ્સનું પણ પેલું, ચિત્ર એટલે મૂંગું કાવ્ય અને કાવ્ય એટલે બોલતું ચિત્ર.
પણ શું કળા ખરેખર માત્ર નકલ જ છે? મતલબ સારો કલાકાર શું ખાલી ફોટોકોપી મશીન જેવો છે?
ના ના, એટલું સરળ નથી. જો અનુકરણનો અર્થ ક્યારેય સાવ કુરી નકલ નહોતો. કલાકારની જે સર્જકતા છે એનો સ્વીકાર તો હતો જ. એક વિચાર એવો પણ હતો કે કળા પ્રકૃતિની નકલ કરે છે, પણ સાથે સાથે પ્રકૃતિમાં જે અધૂરું છે એને પૂરું કરીને એને વધુ સારી, વધુ પૂર્ણ બનાવે છે.
એટલે પ્રકૃતિની ઊણપો પૂરી કરે એમ.
હા, અને એરિસ્ટોટલે તો એમ પણ કહેલું કે કળામાં અવિશ્વસનીય પણ શક્ય ઘટનાઓ કરતાં વિશ્વસનીય પણ અશક્ય ઘટનાઓ વધુ સારી. મતલબ કે ભલે વાસ્તવિક ના હોય, પણ જો એ સાચું લાગે, પ્રતીતિકર લાગે, તો એ વધારે મહત્વનું છે.
પણ આ ચારું પ્રકૃતિવાળો ખ્યાલ જે પછી આવ્યો, એમાં થોડો વિરોધાભાસ નથી લાગતો? પ્રકૃતિને વિકૃત કર્યા વગર એને ચારું કઈ રીતે બનાવાય?
બરાબર, આ એક પ્રશ્ન હતો જ. શું કળા માત્ર એક આહલાદક ભ્રમણા છે? અને અનુકરણવાદની મર્યાદા ખાસ કરીને ઉર્મિકાવ્ય જેવા પ્રકારોમાં દેખાતી હતી, જ્યાં લાગણીનું પ્રાધાન્ય હોય, ત્યાં અનુકરણનો સિદ્ધાંત બરાબર બેસતો નહોતો.
તો પછી આવ્યો બીજો વિચાર, કળા એ લાગણીઓની અભિવ્યક્તિ છે. રૂસોએ આના પર ભાર મૂક્યો ને?
ચોક્કસ. 18મી સદીમાં રૂસોએ જે વાત કરી એ ક્રાંતિકારી હતી. એમણે કહ્યું કે કળા બહારની દુનિયાનું વર્ણન કે પુનર્નિર્માણ નથી, પણ કલાકારના અંદરના જગતની, એની લાગણીઓ, એના આવેગોની એકદમ બળવાન અભિવ્યક્તિ છે.
એટલે ફોકસ બહારથી હટીને કલાકાર પર આવી ગયો.
હા, અને ગ્યોથે જેવા મહાન સર્જકે પછી વિલક્ષણ કળા, કેરેક્ટરિસ્ટિક આર્ટ નો ખ્યાલ આપ્યો. એમણે કહ્યું કે કળા સુંદર હોય જરૂરી નથી, પણ એમાં લાગણીનો સાચો, સચ્ચાઈ ભર્યો અને બળવાન આવિર્ભાવ હોવો જોઈએ, ભલે પછી તે કોઈ આદિવાસીના વિચિત્ર શણગારમાં કેમ ન દેખાય.
ઓહો, એટલે પરંપરાગત સૌંદર્યના ખ્યાલો કરતાં લાગણીની સચ્ચાઈ અને તીવ્રતા વધારે મહત્વની બની ગઈ.
બરાબર.
પણ તો શું આનો અર્થ એ થયો કે કળા એટલે બસ લાગણીઓનો બેસામ ઉભરો, જેમ ફાવે તેમ ચીસો પાડી દેવી કે રંગો ફેંકી દેવા, એ કળા કહેવાય?
ના, અને અહીં જ કેસિરેર આપણને સાવચેત કરે છે. ગ્યુથે પોતે પણ માનતા હતા કે લાગણી ગમે તેટલી તીવ્ર હોય, એને કળા બનવા માટે એક ચોક્કસ રૂપ, એક બંધારણ જોઈએ. જર્મનમાં જેને ગેસ્ટાલ્ટુંગ કહે છે,
એક ઘાટ.
હા, એક ઘાટ. અને કોઈક ભૌતિક માધ્યમ પણ જોઈએ. રંગ, રેખા, સૂર, શબ્દ, કંઈક તો જોઈએ જેના દ્વારા એ વ્યક્ત થાય. માત્ર લાગણીનો ઉભરો એ કળા નથી. કેસિરર એટલે જ ક્રોચે જેવા વિચારકોનું ટીકા કરે છે જેઓ માધ્યમને ગૌણ ગણતા હતા.
પણ માધ્યમ વગર તો કઈ રીતે થાય?
એ જ તો. કેસિરર કહે છે કે મહાન કલાકાર માટે માધ્યમ એ કોઈ બંધન નથી, પણ અભિવ્યક્તિનું સાધન છે. એ સર્જન પ્રક્રિયાનો એક અભિન્ન ભાગ છે.
આ બહુ મહત્વની વાત છે. જેમ શિલ્પકાર પથ્થરમાંથી, કવિ શબ્દોમાંથી, સંગીતકાર સૂરોમાંથી રૂપ ઘડે છે, માધ્યમ વગર તો લાગણી હવામાં જ રહી જાય નહીં.
બરાબર.
તો જો કળા માત્ર નકલ નથી અને માત્ર લાગણીનો ઉભરો પણ નથી, તો પછી તે છે શું? અહીં જ કેસિરરનો પેલો મુખ્ય વિચાર આવે છે, ખરું?
એકદમ સાચું. કેસિરર કહે છે કે આપણે કળાને સમજવામાં ક્યાંક ભૂલ કરી રહ્યા છીએ. કળા જેમ ભાષા છે, જેમ વિજ્ઞાન છે, એમ જ એક પ્રતીકાત્મક રૂપ છે, સિમ્બોલિક ફોર્મ છે. આ બધા શું છે? આપણી આસપાસની વાસ્તવિકતાને સમજવાના, એને ગોઠવવાના અલગ અલગ રસ્તા છે, અલગ અલગ ટૂલ્સ છે, એમ કહી શકાય. પણ કળાનું કામ વાસ્તવિકતાની નકલ કરવાનું કે ખાલી લાગણી ઠાલવવાનું નથી. કેસિરરનો જે ક્રાંતિકારી વિચાર છે તે આ છે. કળા વાસ્તવિકતાની શોધ છે. એને ઉજાગર કરવાની, એને પ્રગટ કરવાની એક આગવી રીત છે.
વાહ, કળા નકલ નથી પણ શોધ છે. આ તો આખી વાત જ બદલાઈ ગઈ. પણ એ કઈ રીતે શોધ કરે છે? વિજ્ઞાન પણ તો વાસ્તવિકતાની શોધ કરે છે ને, એનાથી કઈ રીતે જુદી?
સારો પ્રશ્ન. જુઓ, વિજ્ઞાન અને ભાષા સામાન્ય રીતે શું કરે? એ અમૂર્તતા દ્વારા કામ કરે છે. વસ્તુઓને જુદા જુદા વર્ગોમાં વહેંચે, સામાન્ય નિયમો તારવે,
એટલે કે સરળીકરણ કરે.
હા, એક રીતે કહીએ તો વાસ્તવિકતાનું સરળીકરણ કરે. જ્યારે કળા જુદી રીતે કામ કરે છે, એ ઘનીભવન અને કેન્દ્રીકરણ પર ભાર મૂકે છે. એ વસ્તુઓના સામાન્ય ગુણધર્મો કે કારણોમાં નથી પડતી, પણ તેના વિશિષ્ટ ઇન્દ્રિયગમ્ય રૂપને પકડવાનો પ્રયત્ન કરે છે. વાસ્તવિકતાની જે જટિલતા છે, જે સમૃદ્ધિ છે, એને એક જ કૃતિમાં જાણે કે કેન્દ્રિત કરી દે છે.
એટલે પેલું લિયોનાર્ડો દ વિન્ચીએ કહ્યું હતું એમ, કળા સાપેર વેદેરે શીખવે છે, કેવી રીતે જોવું તે જાણવું.
બરાબર. એ જ
આપણે રોજબરોજ કેટલું બધું જોઈએ છીએ પણ ખરેખર જોતા નથી હોતા. કળા જાણે આપણી આંખ ખોલે છે, આપણી ઇન્દ્રિયોને વધારે સતેજ બનાવે છે અને આપણને વસ્તુઓના ખાલી ઉપયોગથી ઉપર ઉઠીને એના શુદ્ધ રૂપનો અનુભવ કરાવે છે.
બરાબર. વિજ્ઞાન વાસ્તવિકતાને સૂત્રોમાં બાંધવાનો પ્રયત્ન કરે, જેમ કે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ. એ ઉપયોગી છે, પણ એક પ્રકારનું સરળીકરણ તો છે જ. કળા શું કરે છે? એ વાસ્તવિકતાના અનંત પાસાઓને, એની ક્ષણે ક્ષણે બદલાતી છબીઓને પકડવાનો પ્રયાસ કરે છે. પેલા ગ્રીક ફિલોસોફ હેરાક્લિટસે કહ્યું હતું ને,
સૂર્ય રોજ નવો ઉગે છે.
હા, વૈજ્ઞાનિક માટે સૂર્ય એ જ છે. પણ કલાકાર માટે દરેક ક્ષણનો સૂર્ય, દરેક દૃશ્ય, દરેક અનુભવ નવો છે, અનન્ય છે. એની એ વિશિષ્ટતાને પકડવી એ કળાનું કામ છે.
એટલે કલાકાર જ્યારે કોઈ દૃશ્ય ચિત્રે ત્યારે માત્ર વસ્તુ નથી ચિતરતો, પણ તે ક્ષણનો મિજાજ, પેલો પ્રકાશ, વાતાવરણ, બધું જ એમાં લાવવાનો પ્રયત્ન કરે છે. એટલે જ કદાચ કલાનો અનુભવ આપણા રોજિંદા ઇન્દ્રિય બોધ કરતાં વધુ સમૃદ્ધ અને ઊંડો હોય છે.
ચોક્કસ. આપણે વ્યવહારુ જ્ઞાન માટે સામાન્ય લક્ષણો પર ધ્યાન આપીએ છીએ. કળા આપણને સંવેદનાની જે અનંત શક્યતાઓ છે એનો પરિચય કરાવે છે.
પેલો લુદ્વિગ રિચારનો પ્રસંગ તમે કહેતા હતા.
હા, બહુ સરસ પ્રસંગ છે. જર્મન ચિત્રકાર લુદ્વિગ રિચાર લખે છે કે એકવાર એ અને એમના ત્રણ મિત્રો, બધા કલાકારો, ટિવોલીમાં એક જ જગ્યા બેસીને એક જ દૃશ્યનું ચિત્ર બનાવવા બેઠા.
ચારે નક્કી કર્યું કે પ્રકૃતિ સાથે પૂરેપૂરી વફાદારી રાખવી, જરા પણ ફેરફાર ન કરવો. પણ જ્યારે ચિત્રો તૈયાર થયા તો ચારે ચિત્રો એકબીજાથી તદ્દન અલગ હતા. ખરેખર એક જ દૃશ્ય, એક જ સમય, અને છતાં અલગ.
હા, આ શું બતાવે છે? એ જ કે આપણે જે જોઈએ છીએ તે માત્ર બહારની વસ્તુ નથી હોતી, આપણો પોતાનો મિજાજ, આપણી દ્રષ્ટિ, આપણી અનુભૂતિ પણ એમાં ભળેલી હોય છે. પેલી એમિલ ઝોલાની વ્યાખ્યા યાદ છે? પ્રકૃતિનો એક ખૂણો એક વિશિષ્ટ મિજાજ દ્વારા જોવાયેલો.
હા, પણ જો કળામાં આટલો બધો વ્યક્તિગત મિજાજ ભળેલો હોય તો પછી એ માત્ર વ્યક્તિગત ધૂન કે તરંગ ન બની જાય. એમાં કોઈ વસ્તુલક્ષી સત્ય જેવું કંઈ હોય ખરું? કાંટે પેલી સૌંદર્યગત સર્વકાલીનતાની વાત કરી હતી કે સુંદર વસ્તુ બધાને સુંદર લાગવી જોઈએ, એનું શું?
આ બહુ મહત્વનો અને ગહન પ્રશ્ન છે. કેસિરર માને છે કે મહાન કલાકૃતિમાં આ જે વ્યક્તિગત મિજાજ છે અને જે વસ્તુલક્ષી રૂપ છે એનો ભેદ ઓગળી જાય છે. એ માત્ર સર્જકની અંગત લાગણી નથી રહેતી, પણ રૂપનું એક એવું આકલન, એક એવી પકડ બને છે જે બીજાઓ પણ અનુભવી શકે, જેની સાથે બીજાઓ પણ જોડાઈ શકે.
એટલે એ એક નવું વિશ્વ રચે છે જેનું પોતાનું એક સત્ય હોય છે.
હા, અને એ આપણને વાસ્તવિકતાને નવી રીતે જોવાનું શીખવે છે, અને એ અર્થમાં એ સાર્વત્રિક બને છે. એ માત્ર કોઈ એક વ્યક્તિની ધૂન નથી રહેતી.
સમજાયું. હવે એક બીજો મોટો મુદ્દો લઈએ, લાગણીઓનો. પ્લેટોથી શરૂ કરીને ટોલસ્ટોય સુધી ઘણા વિચારકોએ કળા પર આરોપ મૂક્યો છે કે ભાઈ, આ તો લાગણીઓને ભડકાવે છે, આપણને અશાંત કરે છે, ક્યારેક અનૈતિક પણ બનાવે છે. ટોલસ્ટોય તો ત્યાં સુધી કહ્યું કે સારી કળા એ છે જે સર્જકની લાગણીનો ચેપ ભાવકને લગાડે. આ વિશે કેસિરર શું વિચારે છે?
કેસિરર આ ચેપવાળા સિદ્ધાંતનો સખત વિરોધ કરે છે. એ કહે છે કે આ વિચાર કળાની સૌથી મહત્વની જે શક્તિ છે એની રૂપાંતર કરવાની ક્ષમતા એને અવગણે છે. જુઓ, કળામાં આપણે જે લાગણી અનુભવીએ છીએ એ જીવનમાં અનુભવાતી કાચી લાગણી જેવી નથી હોતી.
એ જુદી હોય છે. કઈ રીતે?
એ ગુણાત્મક રીતે જુદી હોય છે. એ બદલાઈ ગયેલી હોય છે, શુદ્ધ થયેલી હોય છે, એમ કહી શકાય. કળામાં લાગણીઓ જાણે પારદર્શક બની જાય છે. આપણે લાગણીના આવેશમાં તણાઈ નથી જતા, પણ આપણે લાગણીના રૂપને જોઈએ છીએ, એને સમજીએ છીએ. શેક્સપિયરના હેમ્લેટના શબ્દો યાદ કરો.
હા, પેલું નાટક વિશેનું.
હા, કે અભિનયનો હેતુ શું છે? પ્રકૃતિ સામે અરીસો ધરીને સદ્ગુણ અને દુર્ગુણને તેમના સાચા સ્વરૂપમાં, તેમના સાચા રૂપમાં બતાવવાનો છે.
એટલે કે જ્યારે આપણે મેકબેથનું નાટક જોઈએ છીએ ત્યારે આપણને ખરેખર એની જેમ મહત્વાકાંક્ષાનો ચેપ નથી લાગતો, કે ઓથેલો જોઈએ તો આપણે ઈર્ષાનો ભોગ નથી બનતા.
બરાબર.
પણ આપણે એ લાગણીઓને, એના ઉદયને, એના પતનને, એની અસરોને સમજી શકીએ છીએ. એના દ્વારા માનવ સ્વભાવની કોઈક ઊંડી વાત પામી શકીએ છીએ. તો કળાની તાકાત ચેપ લગાડવામાં નથી, પણ સમજણનો પ્રકાશ પાડવામાં છે.
બિલકુલ. કળાની શક્તિ એની તીવ્રતામાં, ઇન્ટેન્સિટીમાં છે, એના ચેપીપણામાં નહીં. અને આ સમજ આપણને એરિસ્ટોટલના કેથાર્સિસ, એટલે કે ભાવશુદ્ધિના ખ્યાલને પણ નવા અર્થમાં સમજવા મદદ કરે છે.
હા, કેથાર્સિસ, એનો અર્થ શું? માત્ર લાગણીઓનો નિકાલ?
સામાન્ય રીતે એવો અર્થ કરાય છે, પણ કેસિરર એને વધુ ઊંડો અર્થ આપે છે. કેથાર્સિસ એટલે માત્ર લાગણીઓનો નિકાલ કે રેચન નથી, એ આત્માનું રૂપાંતર છે. તમે જુઓ, ટ્રેજેડી જોતી વખતે આપણે કરુણા અને ભય જેવી તીવ્ર લાગણીઓ અનુભવીએ છીએ,
પણ અંતે આપણને દુઃખને બદલે એક પ્રકારની શાંતિ જેવું લાગે છે.
હા, આ કઈ રીતે બને? આ જ તો વિરોધાભાસ છે. કેસિરર આને ગતિશીલ પ્રશાંતિ, ડાયનેમિક કામનેસ કહે છે. એક એવી સ્થિતિ જ્યાં લાગણીઓની પૂરી ગતિશીલતા છે, પણ સાથે સાથે એક પ્રકારની આંતરિક સમતુલા અને શાંતિ પણ છે. કળા લાગણીઓથી મુક્તિ નથી આપતી, પણ લાગણીઓને એના બોજમાંથી, એના આવેશમાંથી મુક્ત કરીને એના શુદ્ધ રૂપ અને એની ચૈતન્ય શક્તિનો અનુભવ કરાવે છે.
ઓહો, આ તો બહુ ઊંડી વાત થઈ. આનો મતલબ એ થયો કે કોઈ કળા પ્રકૃતિને આપણે એમ લેબલ ના મારી શકીએ કે આ દુઃખની છે કે આ સુખની છે.
હા, એ કદાચ બહુ સરળતાવાદી કહેવાય, કારણ કે મહાન કળા તો જીવનની જટિલતાને પકડે છે, અને આપણા આંતરજીવનમાં પણ ક્યાં એક જ લાગણી સ્થિર રહે છે? સુખ, દુઃખ, આશા, નિરાશા, પ્રેમ, ધિક્કાર, આ બધા ભાવો સતત વહેતા રહે છે, એકબીજામાં રૂપાંતર પામતા રહે છે. કળા આ સમગ્ર ગતિશીલ પ્રક્રિયાને અભિવ્યક્ત કરે છે. એટલે જ તો ટ્રેજેડી અને કોમેડી જેવા ભેદ પણ છેવટે તો ઉપરછલ્લા લાગે છે. પ્લેટોએ પણ કહેલું ને કે સાચો ટ્રેજેડીનો સર્જક કોમેડીનો પણ સર્જક હોઈ શકે છે.
તમે શેક્સપિયર, દાંતે કે ગ્યુથેની કૃતિઓ જુઓ.
બરાબર. એમાં માંડવીય સંવેદનાનો આખો મહાસાગર હિલોળા લેતો દેખાશે. બધું જ સમાયેલું છે.
અને કોમેડી પણ, જે મહાન કોમેડી છે એ માત્ર હળવી નથી હોતી, નહીં, એમાં પણ જીવનની કડવી વાસ્તવિકતાઓ માણસની મૂર્ખાઈઓ પર કટાક્ષ હોય છે.
ચોક્કસ, એરિસ્ટોફેન્સ હોય કે મોલિયર, પણ એ કટાક્ષ ધિક્કારમાંથી નથી આવતો, એક પ્રકારની સંભાવભરી દ્રષ્ટિમાંથી આવે છે. જાણે સર્જક માનવ જીવનને એની બધી નબળાઈઓ, બધી વિચિત્રતાઓ સાથે સ્વીકારી લે છે. કોમેડીનું કથાર્સિસ કદાચ આપણને ધિક્કાર અને તિરસ્કાર જેવી લાગણીઓમાંથી હાસ્ય દ્વારા મુક્ત કરે છે.
બરાબર. હવે કળાને સમજાવવાનો એક બીજો પ્રયાસ પણ થયો છે, એને ક્રીડા એટલે કે રમત સાથે સરખાવવાનો.
હા, શિલર અને હર્બર્ટ સ્પેન્સર જેવા વિચારકોએ આ વાત કરી. એમણે કહ્યું કે કળા અને રમતમાં ઘણી સમાનતા છે. બંને બિનઉપયોગી છે, મતલબ કે કોઈ વ્યવહારુ હેતુ નથી. બંને આપણને રોજિંદા જીવનની ચિંતાઓથી દૂર લઈ જાય છે અને બંને કોઈ બાહ્ય હેતુ વગરનો નિષ્કામ આનંદ આપે છે.
દેખીતી રીતે સમાનતા તો લાગે છે. જેમ બાળક રમતમાં કોઈ લાકડીને ઘોડો માની લે, એમ કલાકાર રંગોથી ઘોડો ચિત્રે. બંને કલ્પનાનો ઉપયોગ કરે છે. પણ શું આ સરખામણી પૂરતી છે? શું કળા માત્ર એક પ્રકારની ઉચ્ચ કક્ષાની રમત છે?
સમાનતા ચોક્કસ છે, પણ કેસેરરના મતે બંને એક નથી. મુખ્ય તફાવત કલ્પનાના સ્તરમાં અને પ્રક્રિયામાં છે. રમતમાં, જેમ તમે કહ્યું, બાળક લાકડાના ટુકડાનું માત્ર રૂપાંતરણ કરે છે, એક વસ્તુ બીજી વસ્તુનું સ્થાન લે છે.
હા,
જ્યારે કળામાં કેસેરર કહે છે તેમ પદાર્થનું તેના વિશુદ્ધ ઇન્દ્રિયગમ્ય રૂપમાં સ્વરૂપાંતરણ થાય છે. એ માત્ર નામ બદલવા જેવું નથી, પણ એક નવું જ રૂપ આપવા જેવું છે, જે વધુ ઊંડું અને વધુ સર્જનાત્મક છે. વળી કળામાં એક પ્રકારની સભાન ચરવણા હોય છે, એક પ્રકારનું પદાર્થથી અંતર રાખવાનું વલણ હોય છે. આપણે કલાકૃતિને એક અંતરથી જોઈએ છીએ, એના પર વિચાર કરીએ છીએ. આ વસ્તુ સામાન્ય રમતમાં નથી હોતી.
એટલે કળાનો આસ્વાદ એ કોઈ હળવી આરામની પ્રવૃત્તિ નથી, પણ એક તીવ્ર એકાગ્ર માનસિક પ્રક્રિયા છે, જેમાં આપણી બધી શક્તિઓ જાણે કેન્દ્રિત થાય છે.
બરાબર. કળાનો અનુભવ એક ઉત્કટ ગત્યાત્મક પ્રક્રિયા છે. એ ચિત્તની શિથિલતા નથી, પણ શક્તિઓનું પૂર્ણ કેન્દ્રીકરણ છે. એટલે કળાને માત્ર રમત કહી દેવી એ એની ગહનતાને થોડી ઓછી આંકે છે, એમ કહી શકાય.
તો આટલી બધી ચર્ચા પછી આપણે કેસેરરના કળા વિશેના મુખ્ય વિચારોને જો ટૂંકમાં કહેવા હોય તો શું કહી શકીએ?
હા, ચોક્કસ. કેસેરરના મતે કળા ન તો વાસ્તવિકતાની કોરી નકલ છે, ન માત્ર લાગણીનો ઉભરો છે, ન કોઈ નૈતિક બોધપાઠ આપવાનું સાધન છે, ન વૈજ્ઞાનિક વર્ણન છે, અને ન તો માત્ર રમત છે. આ બધાથી એ કંઈક જુદું છે.
એ શું છે?
એ એક વિશિષ્ટ અને સ્વાયત્ત પ્રતીકાત્મક રૂપ છે. એનું કામ શું છે? ઇન્દ્રિયગમ્ય માધ્યમો જેમ કે રંગ, સૂર, શબ્દ વગેરે દ્વારા ગતિશીલ રૂપોનું સર્જન કરવું અને એને ગ્રહણ કરવું, અને આ પ્રક્રિયા દ્વારા એ વાસ્તવિકતાને સમજવાની અને ઘડવાની એક અનન્ય, એક આગવી રીત પૂરી પાડે છે. તે આપણી લાગણીઓને રૂપાંતરિત કરે છે, એને શુદ્ધ કરે છે, આપણી સંવેદનાને તીવ્ર અને સમૃદ્ધ બનાવે છે, અને સૌથી મહત્વનું, આપણને દુનિયાને, વાસ્તવિકતાને નવી રીતે જોતા શીખવે છે. એટલે જ કળા અનુકરણ નથી, પણ વાસ્તવિકતાની શોધ છે.
બહુ સરસ રીતે તમે સારાંશ આપ્યો. આ ચર્ચા પરથી મને લાગે છે કે ત્રણ મુખ્ય મુદ્દાઓ જે શ્રોતાઓ યાદ રાખી શકે તે આ છે.
કયા ત્રણ?
પહેલું, કળા વાસ્તવિકતાની નકલ નથી, પણ તેને સમજવાનું અને ઉજાગર કરવાનું એક આગવું માધ્યમ છે, એક પ્રકારની શોધિનાત્રા.
બરાબર.
બીજું, કળા લાગણીઓનો ચેપ નથી લગાડતી, પણ તેને રૂપાંતરિત કરીને તેના રૂપને પ્રગટ કરે છે, જેનાથી આપણને ભાવશુદ્ધિ એટલે કે કેથાર્સિસ અને પેલી ગતિશીલ પ્રશાંતિનો અનુભવ થાય છે.
હા, એ પણ મહત્વનું છે.
અને ત્રીજું, કળા વિજ્ઞાનથી અલગ રીતે કામ કરે છે. વિજ્ઞાન અમૂર્તતા અને સરળીકરણ પર ભાર મૂકે છે, જ્યારે કળા ઘનીભવન દ્વારા વાસ્તવિકતાની સમૃદ્ધિ, જટિલતા અને એની અનંત શક્યતાઓને આપણી સામે મૂકે છે.
એકદમ સાચું. અને આ સમજ આપણને એક બહુ મહત્વના પ્રશ્ન પર લાવીને મૂકે છે, જે શ્રોતાઓ કદાચ પોતાની રીતે વિચારી શકે છે.
કયો પ્રશ્ન?
એ જ કે જો કળા વાસ્તવિકતાને સમજવાનું, અનુભવવાનું અને એને ઘડવાનું આટલું અનિવાર્ય અને અનન્ય માધ્યમ હોય, તો શું આપણી શૈક્ષણિક અને સાંસ્કૃતિક વ્યવસ્થાઓ કળા દ્વારા મળતા આ વિશિષ્ટ જ્ઞાનને, આ વિશિષ્ટ સમજને એટલું જ મહત્વ આપે છે જેટલું વિજ્ઞાન દ્વારા મળતા જ્ઞાનને આપે છે?
વિચારવા જેવો પ્રશ્ન છે
કે પછી આપણે ધીમે ધીમે દુનિયાને કળાની નજરે જોવાની, એના રૂપોને પામવાની, એની પેલી ગતિશીલ ચૈતન્ય શક્તિને સમજવાની ક્ષમતા ગુમાવી રહ્યા છીએ? આ એક મોટો પ્રશ્ન છે જેના પર સૌએ વિચારવું જોઈએ.
ચોક્કસ. આ અંતિમ વિચાર સાથે જ આપણે આજની ચર્ચા અહીં પૂરી કરીએ. આ પ્રસ્તુતિ એકત્રા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.